તારીખ 29/10/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 356 અને 355 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 755.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 354 પાનું 325. આ પત્રમાં કૃપાળુદેવે બે પ્રશ્નો પૂછ્યા છે. શરૂઆતમાં જ એમ બતાવે છે કે કૃપાળુદેવ સૌભાગભાઈને અધ્યાત્મના વિષયમાં પ્રવેશ કરાવે છે કે અધ્યાત્મનો પ્રારંભ કેવી રીતે થાય. અધ્યાત્મ તો અન્ય દર્શનમાં પણ ઓછા વધતા પ્રમાણમાં છે. વેદાંતમાં, બૌદ્ધમાં એમ આસ્તિકીય દર્શનો છે. વેદાંતના પેટાભેદ બીજે કેટલાક છે, મીમાંસક છે, એ બધામાં ચારવાકને છોડીને જૈન દર્શનનું અધ્યાત્મ વિજ્ઞાનને આધારિત છે, સાયન્સ આધારિત છે. તો કહે છે, પ્રશ્ન પહેલો એ પૂછ્યો છે કે સમકિતને ફરસના ક્યારે ગણાય. ફરસના એટલે શું? સ્પર્શવો. સ્પર્શવો કેમ શબ્દ લીધો? કે પ્રથમ સમકિત જે છે એ થાય ત્યારે એ સ્પર્શવો પહેલો વહેલો. ફરસનાનો એક અર્થ એવો થાય છે, સ્પર્શના ઉપરથી ફરસના આવ્યો. સ ને પ ની સંધિનો અપભ્રંશ થઈને ફ થયો. એ સ્પર્શના ક્યારે થઈ ગણાય અને એ વખતે કેવી દશા વર્તતી હોય? જ્યારે સમકિત સ્પર્શે, કોઈ જીવ સમકિતને સ્પર્શે ત્યારે એની કેવી દશા વર્તતી હોય એ વિષયનો અનુભવ કરીને લખશો. એ વિષે વિચાર કરીને લખશો એમ ન કહ્યો, એ વિષે કોઈ આગમ ગ્રંથ વાંચીને લખશો એમ પણ ન કહ્યું, એ વિષે કોઈને પૂછીને લખશો એમ પણ નથી કીધું. તમે તમારા અનુભવથી આ વાતને વિચારીને અમને જવાબ આપજો, લખજો. એ પણ એમ સૂચવે છે, એવી જે સૂચના છે એમની, એ પણ એમ સૂચવે છે કે કૃપાળુદેવ અનુભવની પ્રધાનતાથી આ માર્ગની અંદર સુભાગભાઈને લઈ જવા માગે છે. તમે કેટલું વિચારી શકો છો, તમારી વિચાર શક્તિ કેટલી છે એવા પ્રશ્નો નથી આવતા. મુમુક્ષુની ભૂમિકામાં પણ અનુભવ પ્રધાનતા હોય તો જ વિપરીત અભિપ્રાયો બદલાય. થોડા વખત પહેલા આપણે અહીંયા ચર્ચામાં એક પ્રશ્ન ઉઠ્યો હતો કે વિપરીત અભિપ્રાય બદલાય શેનાથી, કોણ બદલે વિપરીત અભિપ્રાય? વિપરીત અભિપ્રાયથી વિપરીત એટલે અવિપરીત અનુભવ થાય ત્યારે વિપરીત અભિપ્રાય બદલાય. કારણ કે અભિપ્રાય છે એક પૂર્વગ્રહને સ્થાપે છે, એસ્ટાબ્લિશ કરે છે, અને એ પ્રમાણે પછી અભિપ્રાય અનુસાર પરિણામો ચાલતા હોય છે. અનાદિના વિપરીત અભિપ્રાયો એ રીતે ગાઢ થતા આવ્યા છે. પરિણામોથી કાળદબ્ધી પાકે, સંયોગ મળે, જીવની પોતાની ઈચ્છા સંસારથી મુક્ત થવાની થાય ત્યારે, અને અંતરથી એવી ઈચ્છા થાય ત્યારે કાળલબ્ધિ પાકી ગણાય, અને ત્યારે એ જ્ઞાનીના માર્ગે, જ્ઞાનીના ચિંધ્યા માર્ગે આજ્ઞાધીનપણે રહીને, એમના ચરણ ચરણે શરણે રહીને એક એ પ્રમાણે અનુભવ કરે છે અને અનુભવથી સમજતો જાય છે, માર્ગદર્શન મળે છે એ પ્રમાણે પોતે પ્રયોગ કરે છે, અનુભવ કરે છે અને પોતાના વિપરીત અભિપ્રાયને પલટાવે છે. માત્ર સમજે કે આ અભિપ્રાય વિપરીત કહેવાય ને આ અભિપ્રાય અવિપરીત કહેવાય, તો એથી કાંઈ અભિપ્રાય નથી પલટાતો, એથી અભિપ્રાય નથી પલટાતો, એવી સમજ કામમાં નથી આવતી. કેમ કે બહુભાગ જીવ આવા પ્રકારની તત્વજ્ઞાનની સમજણ પરલક્ષી જ્ઞાનમાં કરતો હોય છે, એ સ્વલક્ષી જ્ઞાનમાં કરે ત્યારે પ્રયોગે ચડે અને પછી એનો અભિપ્રાય પલટાય. હા, એ ઊંધા અનુભવથી, અનુભવની ભૂલથી જ બંધાણા છે. જેમ કે કોઈએ કોઈનું અપમાન કર્યું, એટલે જેનું અપમાન થયું એને ગુસ્સો આવ્યો, એ વખતે એનો અનુભવ શું કહેશે, એણે મારું અપમાન કર્યું, મને ગાળ દીધી, મને આવા શબ્દો કીધા, એટલે મને ગુસ્સો આવે જ ને, ખોટો અનુભવ છે, અનુભવ ખોટો છે. જે ક્રોધ આવ્યો છે તો પોતે પોતાના વિપરીત અભિપ્રાય અનુસાર પ્રવર્ત્યો છે, માટે એને ગુસ્સો આવ્યો છે, ક્રોધ આવ્યો છે, પેલાના કારણથી નથી આવ્યો. પોતાની અપેક્ષા પૂરી નથી થઈ, ને પહેલેથી માની રાખ્યું છે કે આવી રીતે કોઈ અપમાન કરે તો ગુસ્સો કરવો જ જોઈએ, એ શું કરવા આપણું અપમાન કરી શકે, એને શું અધિકાર છે, શું હક છે. કંઈક પ્રકારના વિપરીત અભિપ્રાયો પકડી અને જીવ કસાય ભાવ કરે છે અને પોતાના આત્માને નુકસાન કરે છે, દુઃખી કરે છે. પોતે દુઃખી થાય છે એ કેવળ પોતાના અજ્ઞાનથી જ દુઃખી થાય છે, કોઈના કારણે કોઈ દુઃખી થાય છે એવું જીનેશ્વર દેવ ના પાડે છે, જીનેન્દ્ર પરમાત્મા એને ના પાડે છે. કોઈના કારણે કોઈ દુઃખી નથી થતું, કેવળ દુઃખનું કારણ અજ્ઞાન છે, આ સિવાય કોઈ દુઃખનું કારણ નથી. મારી ઈચ્છા પ્રમાણે, મારી ધારણા પ્રમાણે ન થાય તો આકુલતા મને થાય છે, બસ. અને મારી ઈચ્છા પ્રમાણે અને મારી ધારણા પ્રમાણે થવાનું કોઈ પરદ્રવ્ય બંધાયેલું છે નહીં જગતમાં, કોઈ બીજો જીવે બંધાયેલો નથી ને બીજા પરમાણુએ બંધાયેલા નથી. ઈચ્છા પ્રમાણે કરવા ધારે છે, અનંત પરમાણુઓ ઉપર પોતાનો અધિકાર જમાવવા માગે છે, જે કોઈ રીતે શક્ય નથી, અશક્ય અને અસંભવિત છે. જગતમાં સંસારી જીવો બધા જ દુઃખ છે, એનું કારણ આ છે. અહીંયા તો જી બરાબર, જ્ઞાન શક્તિ છે, જ્ઞાન શક્તિ જાણ્યા કરે છે અને અનુભવ્યા કરે છે. પ્રશ્ન શું છે? જીવ સ્વભાવ છે, જીવ સ્વભાવ છે. હા, જીવ સ્વભાવ જાણવો ને અનુભવવાનો હોવા છતાં વિપરીત જાણે કે વિપરીત અનુભવ કરે તે જ્ઞાનનો દોષ છે. એ જ્ઞાન શક્તિનો વિભાવ છે, એ જ્ઞાનનો દોષ છે અને એ આકૃતાને ઉત્પન્ન કરે છે, દુઃખને ઉત્પન્ન કરે છે, એ મલિનતાને ઉત્પન્ન કરે છે. દુઃખને પણ ઉત્પન્ન કરે છે અને મલિનતાને પણ ઉત્પન્ન કરે છે અને પોતાના સ્વભાવથી દૂર જાય છે, પોતાના સ્વરૂપથી, સહજાત્મ સ્વરૂપથી દૂર જાય છે. એટલે કૃપાળુ દેવે એમાં ક્યાંક ક્યાંક પ્રશ્નો કર્યા છે એમને. અત્યાર સુધી જે પ્રશ્નો આવી ગયા આપણે સ્વાધ્યાયમાં અને એમના ઉત્તર જે કૃપાળુદેવને મળ્યા સૌભાગભાઈ તરફથી, એમાં કૃપાળુદેવે એમને સંમત કર્યા છે કે તમે યથાર્થ લખો છો, આવા ઉત્તર તમે લખ્યા છે તે યથાર્થ છે, એ યથાર્થ છે. તો પણ આગળ આગળના પ્રશ્નો એ મૂકતા જાય છે અને એમ કરવા પાછળ એ સૌભાગભાઈને સંકિત તરફ લઈ જવા માગે છે. એમની જે સુપાત્રતા હતી, ઉત્તમ કોટિની મુમુક્ષુતા હતી, ઉત્તમ કોટિની મુમુક્ષુતાનો 335માં પોતે વ્યાખ્યા આપી છે કે જે માત્ર જ્ઞાનને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તે તેવો થાય છે, ભવિષ્યમાં તેવો થવાનો છે અને તેને ઉત્તમ મુમુક્ષુ કહેવા યોગ્ય છે. આવું વચનામૃત આ વિષયમાં એમણે સ્થાપિત કર્યું છે 335 પત્રમાં. સુભાગભાઈનો એ એવી જ યોગ્યતાનો પ્રકાર હતો કે કૃપાળુદેવને ઈચ્છતા હતા, એમને ઓળખતા હતા અને એમના પરિણામ, એમની પરિણતિ કૃપાળુદેવને જ ભજતી હતી. એમનો આત્મા કૃપાળુદેવની સમીપમાં હતો અને શરીરનો ખોળિયો સાયલામાં પ્રવૃત્તિ કરતો હતો, એવી એમની અતિ ભાવથી નિકટતમ દશા હતી. એ ઉત્તમ મોક્ષની નિકટની દશા, સમીપની દશા, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું તે છે. એટલે હવે એમને એ સમ્યક દર્શન તરફ લઈ જવા માગે છે. એટલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે તમારા અનુભવને તપાસીને આ વિષયમાં તમે લખો, એમ કરીને એ વિષય તરફ એમનું ધ્યાન ખેંચ્યું છે એમને અને એમાં અનુભવ પ્રધાનતા માગે છે. વિચાર પ્રધાનતા નહીં, સમજણ પ્રધાનતા નહીં, શાસ્ત્ર જ્ઞાનની પ્રધાનતા નહીં, તર્ક પ્રધાનતા નહીં, ન્યાય પ્રધાનતા નહીં, અનુમાન પ્રધાનતા નહીં અને આગમ પ્રધાનતા નહીં, અનુભવ પ્રધાનતા માગે છે. તો સુભાગભાઈ જવાબ આપ્યો છે કે કેમ ના આપ્યો છે તો શું છે, આપણે આગળ ચાલીએ થોડા, શું કેમ કે આપણને તો ખબર નથી શું જવાબ આપ્યો છે, ખબર તો નથી. પછી લખે છે કે સંસારની સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું. સંસારમાં તમને અનુકૂળતા નથી, કામકાજની, વ્યવસાયની, વ્યાપારની ઉપાધિ રહે છે, પ્રારબ્ધ અનુસાર જેમ થતું હોય તેમ થવા દેવો. કર્તા બુદ્ધિએ કોઈ વિશેષ રસવાળા કે આકુલતાવાળા પરિણામ કરવા યોગ્ય નથી, કર્તવ્ય એ જ છે, એમ જ કર્તવ્ય છે. અભિપ્રાય એ જ રહ્યા કરે છે, અમારો તો એવો જ અભિપ્રાય રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે. સુભાગભાઈને પ્રતિકૂળ ઉદય હતો તો કે ધીરજથી વેદવો, ઉદયને ધીરજથી, એટલે કે આકુલતા કરીને, પ્રતિકૂળતા છે, પ્રતિકૂળતા છે ને આકુલતા કરવાથી કોઈ વળવાનું નથી, તો પૂર્વકર્મ અનુસાર જ બનવાનું છે. આકુળતાથી તો નવું કર્મ બંધાશે, એ વધારે ખરાબ બંધાશે, વધારે પ્રતિકૂળતા લાવશે એવું બંધાશે. જીવ જો ઉદયની સામે આકુળતા કરે તો પ્રતિકૂળતાને કારણે અને અનુકૂળતાને કારણે તીવ્ર રસ લે તો, રાગરસ તીવ્ર આવે તો, બંને વખતે ઘણું માઠું કર્મ બંધાય છે. એટલે ના પાડે છે. એટલે ઉદય આવે અને ધીરજથી, એટલે એમાં પોતે બને જાગૃત રહીને આકુળતા કર્યા વગર ઉદયમાંથી પસાર થાય એ જરૂરી છે. ધીરજ અને અધીરજમાં ફરક શું છે? ધીરજ અને અધીરજમાં શું ફરક છે? કે અધીરજ હોય ત્યારે કંઈક કરવા માંડે, કંઈક કરવા માંડે, આમ કરું, આમ કરું, આ ઉદયમાં આમ કરું, આ ઉદય આવ્યું એટલે હવે આમ કરું, આ ઉદય આવ્યું એટલે આમ કરું. ધીરજવાળાને એમ થાય છે કે ઉદય આવ્યો ને, આવવા દો, તરવાનું પાણી છે, તરવા શીખવું છે, તરવાનું પાણી આવ્યું, તરતા શીખવું છે, સંસારથી તરવું છે મારે, ઉદયની અંદર ઉદયને હટાવવા માટેના આકુળતાવાળા પરિણામ નથી કરવા. છતાં અયોગ્યતાને કારણે પરિણામ બગડતા હોય, ન રહી શકાતું હોય તો થોડો પ્રયત્ન પરિણામને શાંત કરવા માટે કરવો. પરિણામ વધારે નીચે ન ઉતરી જાય એટલા માટે થોડો ઉદયને અનુસરીને પરિણમવું કે કામ કરવું. જેમ કે દ્રષ્ટાંત લઈએ, શરીરમાં રોગ આવ્યો, અસાતાનો રોગ આવે છે, અસાતાનો ઉદય આવે તો એ વખતે પહેલાં તો એમ કરવું, દવા લેવી નથી, મટાડવાની દવા લેવી નથી, આ અસાતાની પીડા એમાં મારો આત્મા હવે કેવી રીતે ઉદયમાં વર્તે છે એ મારે જોવું છે, મારા દેહાત્મ બુદ્ધિના દેહ પ્રતિબંધને મારે તપાસવો છે, મારે સમજવું છે હું કેટલો આમાં રોકાઉં છું, કેટલો એકત્વપણે જાઉં છું, કેટલા રસથી એકત્વ કરું છું, મારા પરિણામ ક્યાં ક્યાં થાય છે, કેવા કેવા થાય છે. જ્યાં જાગૃતિપૂર્વક તપાસમાં મારીએ એટલે પરિણામ જે બગડતા હોય એટલા ન બગડે. પણ કોઈ વાર એવું બને, ઉદય લંબાય, રોગ જરા જોર પણ પકડે પૂર્વકર્મને કારણે, દવા ન કરી એટલે નહીં હોય, દવા કરે તો પૂર્વકર્મ હોય તો રોગ વધે અને દવા લાગુ ન પડે, સો વખત લાગુ પડેલી 101માં વખતે લાગુ ન પડે પાછી, એ જ રોગ ને એ જ દવા હોય તો એ શું, કેમ કે એવો પૂર્વકર્મનો ઉદય છે. પણ એમ લાગે કે પરિણામ જરાક નીચે ઉતરી જશે તો અલ્પ દવા કરવી, અલ્પ ઉપચાર કરવો પરિણામને બેલેન્સ રાખવા માટે, ઇમ્બેલેન્સ થઈને નીચે ન વ્યા જાય. એટલે જેમ જલ્દી પહોંચવું હોય તો ઉતાવળે ચાલીએ, લાંબો ફલાંગ ભરીએ, પણ એટલો લાંબો ફલાંગ ન ભરીએ કે પડી જઈએ પાછા આપણે, ફલાંગ એટલો લાંબો પડો ફલાંગ ન ભરીએ, એમ શક્તિ અનુસાર આત્માને કેળવતો જવો છે. પ્રયોગની અંદર પ્રયોગ છે એ આત્માને કેળવવા માટે છે, અને પ્રયોગ કર્યા વિના આત્મા કદી કેળવાય નહીં. ફરીથી, પ્રયોગ છે એ આત્માને કેળવવા માટે છે અને પ્રયોગ વિના આત્મા કેળવાય નહીં. કેમ કે ઉપદેશ તો શ્રવણથી કે વાંચનથી પ્રાપ્ત થાય છે, પણ પ્રયોગ વિના ઉપદેશ પરિણમતો નથી. આ પરિણમન સંબંધીનું વિજ્ઞાન છે, સાયન્સ છે. હે ઉપદેશનું પરિણામ મન પ્રયોગથી જ થાય ને બીજી રીતે થાય ને, એટલે એ કૃપાળુ દેવ અહીંયા કરાવે છે કે આપણે પ્રતિકૂળતાનો ઉદય છે અમે જાણીએ છીએ, પણ ધીરજથી વેચજો, એમાં આકરા ઉતાવળા થઈને કોઈ ધોળાધોળી કરશો નહીં કે કોઈ કાર્ય કરશો નહીં, કેમકે એથી કાંઈ પૂર્વકર્મ નહીં બદલાઈ જાય, ઉલટાનું માઠું કર્મ નવું બંધાઈ જશે. ડગલે ને પગલે બચાવે છે, સુભાગભાઈ પણ એટલા શાણપણમાં આવ્યા છે કે પોતાના બધા જ પરિણામોનું નિવેદન કરે છે, રોજ કાગળ લગભગ લખે છે, કોક દી તો રોજના બે કાગળ પણ લખતા હોય, ત્રણ લખતા હોય, તો આપણે ના ન કહી શકીએ. અને રોજ પોતે મને હું ક્યાંય નુકસાન કરતો હોઈશ મારા આત્માને તો આ બચાવનાર છે એમ સમજીને એવી સૂઝપૂર્વક, એવી શાણપણપૂર્વક એ પોતાના પરિણામોનું નિવેદન કરે છે. અને એટલે કૃપાળુ દેવ એમને યોગ્ય સમયે યોગ્ય પ્રકારનું માર્ગદર્શન આપે છે. જેમ કોઈ એક્સપર્ટ ડોક્ટર હોય તો એ ડોઝ પણ સમજીને આપે અને જ્યારે જોઈએ એટલો આપે અને દવા બદલવી હોય ત્યારે બદલે અને એનો ટાઈમ પણ નક્કી કરે, એનો સમય અને એનો પ્રમાણ પણ નક્કી કરે. એ રીતે બહુ જ વિચક્ષણતાથી અને બહુ જ ઊંડા જ્ઞાનપૂર્વક કૃપાળુ દેવે સુભાગભાઈને તાર્યા છે એમ કહીએ તો જરાય ખોટું નથી. ત્રણસો ને 54મો પત્ર અહીંયા સમાપ્ત થાય છે. 355મો પત્ર છે એ સુભાગભાઈ ઉપરનો 100મો પત્ર છે. 99 પત્ર પૂરા થયા, 100મો પત્ર ચાલશે. સમ્યક્ત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો, લખેલો ઉત્તર સત્ય છે. આવ્યું આપે લખ્યું છે તો સાચું જ લખ્યું છે, એટલે ફેરફાર નથી, પણ એમને પૂરતો સંતોષ નથી. સામાન્ય કથન કોઈ લખ્યું છે એ વિશેષપણે લખવા માટે એમણે ફરીને પૂછ્યા છે, આગ્રહ રાખ્યો છે કે આ વિષયમાં તમે વિશેષ લખો, વિશેષપણે લખો, થોડું લખો એમ, એથી અમને સંતોષ નથી. જેટલું લખ્યું છે એટલું સત્ય છે. હવે જો વિચાર માગે એવો વિષય શું છે, અહીંયા સુભાગભાઈને સમ્યક થવાને હજી 26, 27, 28, 29 પાંચ વર્ષથી વધારે વખતની વાર છે. ચૈત્ર મહિનામાં પત્ર લખશે, વૈશાખ ને જેઠ, 5 વર્ષ ને 2 મહિના બાકી છે, 1.5 મહિના. છતાં સમ્યક્ત્વ સંબંધી એમણે જે પોતાના અનુભવથી જેટલું લખ્યું એટલું સાચું લખ્યું છે, સત્ય લખ્યું છે. વિશેષ વિચારવા જેવો વિષય છે, કેમ કે સમ્યક દર્શન સમ્યક્ત્વ છે, એ અનુભવ દશા છે. અનુભવ દશાનું જ્ઞાન અનુભવ દશાએ થાય છે. છતાંય તે સુભાગભાઈએ સાચો ઉત્તર લખ્યો કે કેવી રીતે લખ્યો છે, વિચારમાં કે એવો વિષય છે કે નહીં. ખાલી 2-3 લીટીનો પત્ર હોય એટલે એમાં કાંઈ નથી ને, વાંચી જઈએ જલ્દી એવું નથી. આમાં આ બંને મહાત્માઓ એવા છે કે એમની વાતોમાં આપણે ઊંડા ઉતરીએ તો આપણને કંઈક કંઈક મળે એવું છે અંદરથી. આપણે ઊંડા ઉતરવાની તૈયારી હોવી જોઈએ ને અભિપ્રાય હોવો જોઈએ. કેવી રીતે લખ્યો છે, વિચારજો, પછી કાલ આપણે એની ચર્ચા કરશું. મુમુક્ષુની ભૂમિકામાં કેવી રીતે એ લખી શકે? આપણે મુમુક્ષુની ભૂમિકામાં છીએ. આપણને આવો પ્રશ્ન કોઈ પૂછે, આપણે કેવી રીતે લખી શકીએ? કયા આધારે લખી શકીએ? કયા અનુભવના, કેવા પ્રકારના અનુભવના આધારે લખી શકીએ? અત્યારે તાત્કાલિક કોઈને જવાબ દેવો હોય તો મને વાંધો નથી, પણ વિચારવાનો સમય પણ છે, ગમે ત્યારે વિચારીને પણ આવતીકાલે આપણે ચર્ચા કરશું એ વિષયમાં, એવું તો અત્યારે વાંધો નથી. થોડો ઠીક છે, હજી અપેક્ષિત ઉત્તર નથી. ઠીક છે, થોડી વાત ઠીક છે. બીજા કોઈને કઈ કહેવું છે? તમારા માથે કોઈ કાલ ઉપર રાખી પડ્યો, ચાલી આગળ. કાંઈ નહીં, શું કેવી રીતનું આકુલતાના આધારે એમણે જવાબ લખ્યો હોય તો શું લખ્યો હોવો જોઈએ? ઉત્તર છે તમારે બે, સમ્યક્ત્વ શું છે? પ્રશ્ન શું છે? સમ્યક્ત્વ શું છે અને સમ્યક્ત્વને કારણે કેવી દશા હોય? ટુ ધી પોઈન્ટ, આ વિશેનો ઉત્તર આપો. જે સમ્યક્ત્વ આ છે અને સમ્યક્ત્વને અનુસરતો અનુભવ આ છે, શું અને એના ઉપરથી એ કહી શકે, એવી રીતે અપેક્ષિત ઉત્તર એમ છે. બીજાને વિચારવા સમય દઈએ ને, તો પછી આપણે કાલે ખોલીને વાત કરશું સ્પષ્ટતાથી. આમ તો આપણે જે સ્વાધ્યાય ચાલે છે એમાં જે ઉત્તર હું સ્પષ્ટતા કરવાનો છું એ વિશે ઘણી વાર ચાલી ગયો છે. કેટલાનું ધ્યાન કેવી રીતે ગયું છે એ તો આ મુદ્દો ઊભો થાય ત્યારે ખ્યાલમાં આવે. પ્રતિબંધપણું દુઃખદાયક છે એ જ વિજ્ઞાપન. એટલે કે જેટલું આપને પ્રતિબંધપણું છે કુટુંબ પ્રત્યેનું, ખાસ તો વાત એ હતી કે જે પ્રતિકૂળતા હતી, આર્થિક પ્રતિકૂળતા જે પરિસ્થિતિ હતી એમાં કુટુંબને જે દુઃખ થતું હતું, કુટુંબીઓ જે દુઃખી હતા એનું દુઃખ સુભાગભાઈને પણ થતું હતું. કુટુંબ પ્રતિબંધ મુમુક્ષુની ભૂમિકામાં એકદમ ઢીલો પડી જવો જોઈએ. જાય તો જ્ઞાન દશામાં જાય, અથવા સ્વરૂપના ભાવભાષણમાં બી પહેલું સંકિત થાય, બીજું સંકિત 751 પ્રમાણે, ત્યારે ફેર પડી જાય ઘણો. પણ એ પહેલા તો બે પહેલાની દશા છે સૌભાગભાઈની, એટલે કુટુંબ પ્રતિબંધ હતો, ઢીલો પડ્યો હશે પોતાની યોગ્યતા પ્રમાણે. પણ કૃપાળુ દેવ એ ઢીલો પીડ્યો એ નથી ગણતા, રિયો એ ગણે છે. અને જ્ઞાની પુરુષનો દ્રષ્ટિકોણ આ હોય છે, મુમુક્ષુ આગળ વીધો એને ગણાવતા નથી, ગણે છે બીજી રીતે, એને રિસ્પોન્સ આપે છે એ રીતે ગણે છે, પણ એને ગણાવતા નથી તું બહુ આગળ વીધો. તો હજી પાછળ કેટલો છો એ ઉપર ધ્યાન દે છે, ધ્યાન ત્યાં દોરે છે કે હજી પાછળ કેટલો છે, હજી બાકી કામ કેટલું છે એના ઉપર ધ્યાન દોરે છે. કેમ કે એને ઉપર ઉઠાવવો છે, આગળ લઈ જવો છે, એને સંતોષ પમાડીને એને રોકાણ કરે, અહીંયા રોકાઈ જાય ને પછી પાછળ પાછો પડી જાય એમ નથી કરવો. અને એ વિદ્યા એ સારી રીતે જાણતા હોય છે, એટલે એક બાજુથી એને રિસ્પોન્સ આપે છે, તો બીજી બાજુથી હજી આ કુટુંબ પ્રતિબંધ છે, આ ફલાણું છે, આ ફલાણું છે, હજી અહીંયા રસ છે, હજી આમ છે, હજી આમ છે, એના દોષ પોઈન્ટ આઉટ કરી દે, પોઈન્ટ આઉટ કરીને એમ કે ભૂલોમાં ક્યાં સુધારો કેવી રીતે કરો છો, કેવી રીતે આગળ ચાલો છો, ચાલો છો કે નથી ચાલતા, તમારો પ્રયત્ન ચાલે છે કે નથી ચાલતો, બરાબર ઉઘરાણી કરે સત્સંગ યોગે ઉઘરાણી કરે એટલી કાળજી લે છે એ એમની બહુ મોટી કૃપા સમજવી જોઈએ, નહીતર એ તો નિષ્પ્રહ છે. છતાં પણ કાળજી લે છે એક પાત્રતાને કારણે, એટલા એટલો ઉપયોગ લંબાય છે, એટલો ભાવ લંબાય છે, અને એટલું પાત્ર જીવનું સદભાગ્ય પણ છે કે એના આત્માને સંસારથી તરવા માટે તરવાનું શીખવે છે. ઠોઠ નિહાળી આવે ને શું મહેનત કરે, રોજ આવે આવી અમે સાંભળી જાય ને પાછા એ ના હિરીએ, યોગ્યતા જોઈએ કે આ કાંઈ ગાડી આગળ હાલે એવું લાગતું નથી. પરિશ્રમ નકામો કરવાથી ફાયદો શું છે, તો પરિશ્રમ ન કરવો. કેમ કે એ તો પોતે લખ્યું છે, આગળના પત્રોમાં ઘણી જગ્યાએ લખે છે, અમે કોઈ ઉપદેશક નથી, કોઈ જિજ્ઞાસુ હોય એને માર્ગ ચીંધીએ છીએ, કેમ કે અમે માર્ગ જાણીએ છીએ, પોતે માર્ગના જ્ઞાતા છે, માર્ગ સારી રીતે અનુભવ ગોચર છે, તેથી એ માર્ગ બતાવવા સક્ષમ છે, તેથી બતાવી શકે છે. પણ કોને, કે જેને માર્ગે ચડવું છે એને, જે માર્ગે ચડવા ન માગતા હોય એવી જેની યોગ્યતા હોય ત્યાં એ પરિશ્રમ કરવાનો વિકલ્પ એમને ચાલતો નથી અને પરિશ્રમ કરતા નથી. કેમ કે એમને પોતાને પણ પોતાનું ઘણું કામ કરવાનું આત્મકાર્ય બાકી છે અને પોતાના પુરુષાર્થમાં સતત લાગેલા છે, એટલે બીજી ફુરસત પણ નથી. એ 355મો પત્ર થયો, પછી નીચે 357મો પત્ર છે, હૃદયરૂપ શ્રી સૌભાગ્ય સૌભાગભાઈ નો જેમ આત્મા કૃપાળુદેવ હતા એમ કૃપાળુદેવનું હૃદય સૌભાગ્ય હતા. આવું બધું હતું અંદર આપસમાં આપસમાં. તમારા વિગતવાળા એક પછી એક એમ ઘણા પત્રો મળ્યા કરે છે. જોયું કેટલા પત્રો લખતા હશે એ અંદાજ આવે છે ને હવે આના ઉપરથી? શું કે તમારા વિગતવાળા એક પછી એક એમ ઘણા પત્રો મળ્યા કરે છે. હા, ચૈત્ર સુદ 12 તો લખેલું પત્ર મળ્યું છે. ચૈત્ર વદ 5 એટલે એક અઠવાડિયું થયું. એક અઠવાડિયામાં ઘણા પત્રો મળ્યા એમ લખે છે. ઓલા પણ એક પત્રની પહોંચ આપી છે. પછી અઠવાડિયા પછીના પત્રમાં કેટલાક ઘણા પત્રો મળ્યા કે જેમાં પ્રસંગોપાત શીતળ એવી જ્ઞાન વાર્તા પણ આવ્યા કરે છે. આત્માને શીતળતા થાય, આકુલતાનો તાપ મટે એને એને શીતળતા કહેવાય. શું આકુલતાનો તાપ મટે ને એને શીતળતા કહેવાય એવી જ્ઞાન વાર્તા સુભાગભાઈ પણ લખે છે. એટલે બંને વચ્ચેના પત્ર વ્યવહારમાં ટોપિક શું ચાલે છે એનો અહીંયા ઉલ્લેખ છે. શું કે એવી સરસ જ્ઞાન વાર્તા લખે કે આત્માને શીતળતા થાય. હે, તો ત્યારે તો હૃદયરૂપ કીધા છે. પણ ખેદ થાય છે કે તે વિશે ઘણું કરીને અધિક લખવાનું અમારાથી બની શકતું નથી. તમે જે જ્ઞાન વાર્તા લખો છો એ વિષયમાં કૃપાળુદેવ પાસે તો બહુ મોટો જ્ઞાનનો ભંડાર હતો, એટલે એ તો ઘણું લખી શકાય. પણ શું કરે કે પોતે અંતર્મુખ એટલા બધા ઇન્ટ્રાવર્ટ થયેલા હતા કે એમનો બાહ્ય ઉપયોગ બહુ મર્યાદિત થઈ ગયેલો, બહુ સીમિત થઈ ગયેલો. એટલે જ્ઞાન વાર્તાના સંબંધમાં પણ ઉપયોગ લાંબો નહોતો ચાલતો. નહીં તો એમની પાસે તો મોટો ખજાનો ખાણ હતી જ્ઞાનની, ખૂટે નહીં એ વિજ્ઞાનની ખાણ હતી. પણ કોઈ પરિસ્થિતિ એવી હતી કે વિશેષ પ્રકારે એ લખી શકતા નહોતા. પણ મળતા હશે ત્યારે કેવી બધી સરસ સુંદર ચર્ચાઓ જ્ઞાનની થતી હશે. લખવામાં ઉપયોગ ન ચાલે કેમ કે એમાં થોડું વધારે રોકાવું પડે છે. બોલવામાં ભાવ પ્રમાણે સહેજે સહેજે બોલી જતા વાર ન લાગે. લખવામાં સમય પણ વધારે લાગે, બોલવામાં એટલો સમય ન લાગે જેટલો લખવામાં લાગે. એ પણ આપણે સમજી શકીએ, વિચારી શકીએ, અનુમાન કરી શકીએ, હે, અને વિઝ્યુઅલાઇઝ પણ કરી શકીએ. એ બંને મળતા હશે ત્યારે કેવી કેવી સુંદર જ્ઞાન વાર્તાઓ થતી હશે. જ્ઞાનના તરંગો ચાલતા હશે ચર્ચામાં. પણ ખેદ થાય છે કે તે વિષે અમે અધિક લખવાનું અમારાથી બની શકતું નથી. સત્સંગ થવાનો પ્રસંગ ઈચ્છીએ છીએ, લખી શકતા નથી. માટે આપણે પ્રત્યક્ષ સત્સંગમાં રહીએ એવું ઈચ્છીએ છીએ. પણ ઉપાધિ યોગનો જે ઉદય તે પણ વેદ્યા વિના ઉપાય નથી. પૂર્વકર્મ છે, એનું બંધન અમને પણ છે અને એનું બંધન તમને પણ છે. અને એ ભોગ્યા સિવાય બીજો ઉપાય નથી, કેમ કે એમાં તો નો ફેરફાર કરી શકે કોઈ આત્મા, બીજા કોઈ દેવો ઇન્દ્ર ઉપરથી ઉતરીને ફેરફાર ન કરી શકે, ખાત તીર્થંકર દેવ જિનેન્દ્ર પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા પણ એમાં ફેરફાર ન કરી શકે. એટલે એનો નિયમ એવો છે કે ઉદયાવલીમાં જે કર્મ આવી જાય ને પછી એમાં ફેરફાર નથી થતો. એટલે ઉદયમાં આવ્યો એમાં તો ફેરફાર થાય જ નહીં, પણ ઉદયમાં આવ્યા પહેલાંનો દરેક કર્મનો કેટલો કાળ ઉદયાવલીનો કાળ કહેવાય છે. અમુક આવલીઓ ઉદયની થઈ જાય, બસ પછી કર્મમાં ઉદય આવે જ છૂટકો અને ભોગવે જ છૂટકો. હા, ભોગવવાની અંદર જો આ જીવ અનુદય પરિણામે પરિણમે, આત્મ પરિણામે પરિણમે, તો એ ભોગવતો છતાં નથી ભોગવતો. એ ભોગવતો હોવા છતાં પણ નથી ભોગવતો. જેમ કે અસાતા વેદની આવે અને શરીરથી ભિન્ન જ્ઞાનમય આત્માનો અનુભવ કરે, ભલે પૂર્વ કર્મ બાંધીને રોગ આવ્યો, રોગનો લોકો એમ સમજે કે આ રોગને ભોગવે છે આ જીવ, એમ લોકો એમ સમજે કે આ જીવ રોગને ભોગવે છે, એમને કાંઈ રોગ સાથે લેવા જ દેવા, અજ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે એ રીતે. પણ ઉદયમાં ફેરફાર થાય એવી પરિસ્થિતિ હોતી નથી. પણ જેને એની સાથે સંબંધ નથી, ભિન્ન રહે છે, એને ઉદય હોય કે ન હોય બંને સમાન છે. અથવા તો એવા ઉદય કાળે પોતે વિશેષ આત્મ પુરુષાર્થમાં લાગે છે તો ઉદયને ઉપકારી થાય છે. ઉદય અને આત્મકાર્યમાં નિર્જરામાં વિશેષ ઉપકારી થાય છે. ઉદયમાં આવેલા કર્મો કરતાં પણ બીજા કર્મો ઉદયાભાવી ક્ષય જેને કહેવાય છે એવી રીતે ક્ષય પામે છે. ઉદયનો અભાવ થઈને ક્ષય પામે. ઉદયમાં આવીને તો બધાને ક્ષય પામે, પણ ઉદયાભાવી ક્ષય જેને કહેવાય છે શાસ્ત્રમાં, એ ઉદયનો અભાવ થાય, ઉદયમાં આવે જ નહીં, પહેલા ખરી જાય એવું પુરુષાર્થથી બનતું હોય છે. અને એવો પુરુષાર્થ જ્ઞાનીઓ કરે છે, મુમુક્ષુ પણ કરી શકે છે. એટલે ઉદયને ભોગવવો એમાં કાંઈ આપત્તિ નથી, કે એમાં કાંઈ ડરવાનું ભયનું કારણ નથી. ફક્ત આપણે કેમ એ વખતે પરિણમવું આપણા પુરુષાર્થથી, એટલું આપણે વિચારવાનું છે ને, એટલું તૈયાર થવાનું છે, એટલું આપણે આપણું ઘર સંભાળવાનું છે. ઉદયનું ઘર ભલે કુદરત સંભાળે પછી કાંઈ વાંધો નથી, કેમ કે એ કુદરતી વ્યવસ્થા છે. ઉદય આવો એ કુદરતી વ્યવસ્થા છે, અને એ કુદરતી વ્યવસ્થામાં કોઈ દેવ દેવી જિનેન્દ્ર તીર્થંકરો જ્ઞાનીઓ રિદ્ધિ સિદ્ધિવાળા લબ્ધિવાળા કોઈ કાંઈ ફેરફાર કરી શકતા નથી. કુદરતની વ્યવસ્થાને કોઈ તોડી શકતું નથી, કોઈ ફેરફાર કરી શકતું નથી. જુઓ ને, શ્રી કૃષ્ણ જેવા સમર્થ પુરુષ છે. દ્વારકા હળગી, સોનાની દ્વારકા હતી, રાખ થઈ ગઈ, મંદિરો હતા અંદર, મૂર્તિઓ હતી, બધું સ્વાહા થઈ ગયું, ભસ્મીભૂત થઈ ગયું બધું, મહેલો બેલો કુટુંબ બુટુંબ બધું યોગ્યું. મા બાપને બચાવવા માટે પ્રયત્ન કર્યો, ન બચાવી શક્યા. એમના બે ભાઈનું આયુષ હતું, શ્રી કૃષ્ણ અને બળદેવ, બે બહાર નીકળી ગયા. એ પ્રભાસ પાટણ પાસે આવતા એમનું આયુષ પૂરું થયું જરાસંઘના બાણથી. એમાંય કાંઈ ફેરફાર થાય નહીં તો એ વાત તો ખબર હતી એમને. એમને નહીં, જરાસંઘને ખબર હતી કે મારા હાથે શ્રી કૃષ્ણનું મૃત્યુ છે, માટે મારે દ્વારકામાં રહેવું જ નથી ને. જંગલમાં ભટકતા હતા, એ પ્રતિકૂળતા સહન કરતા હતા કે મારા હાથે હું શ્રી કૃષ્ણને મારું, કોઈ દી બને નહીં, એને પૂજ્ય ભાવ હતો. પણ કુદરતની વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરી શકતો નથી. એમના હાથે જ માનવાઈ ગયું છે. શું કહે છે કે જે ઉપાધિ હોય એને વેદ્યા વિના ઉપાય નથી. ચિત્ત ઘણીવાર તમ પ્રત્યે રહ્યા કરે છે. તમારા ઘણા વિચારો આવે છે અમારા ચિત્તમાં. જગતમાં બીજા પદાર્થો તો અમને કાંઈ રુચિના કારણ રહ્યા નથી. જે કાંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંતો પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યા છે એવા શાસ્ત્રો પ્રત્યે, અને પરીક્ષા એ પરમાર્થના નિમિત્ત કારણ એવા દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે. શું વાત કરી છે એમણે કે અમારા કેટલાક પરિણામો જાય છે તો મુખ્યપણે આવા આવા નિમિત્તોમાં જાય છે. અમારા સમ્યક દ્રષ્ટિપણાથી અમારા સ્વરૂપને જોઈએ છીએ, સમ્યક દ્રષ્ટિ વડે અમારા સ્વરૂપને જોઈએ છે, તો અમારો આત્મા તો કૃતાર્થ છે, કૃતકૃત્ય છે. એને કંઈ કરવાનું છે નહીં, સંપૂર્ણ છે. એમ કરીને બે ત્રણ વચનો એમણે લખ્યા છે. એ વિષય ઉપર આપણે થોડો સ્વાધ્યાય વિસ્તારથી આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું.